બાલાજી શ્વાસ ધીમો પડ્યો, મરણ મુખ ત્યાં જોઈએ, નિજ પત્ની ને આમ કમળા શંકર દુઃખ થી હારી બેઠા આમ, કે હવે આ ના બચે, પણ લાવ પેલો પેલો બાપજી ને ભિક્ષા કરે આવું, જોવાને કઈ થઈ ગયું મારા બાપજી ભૂખ્યા રહેશે પછી, એટલે પત્ની ને એવી રહેવા દઈ, પડોશી ને સાંપી અને ભિક્ષા લઈને ગયો ગયો, પણ એના મુખ પર હાસ્ય નથી, તેજ નથી. ગુરુ મહારાજ સમજી ગયા કે શું છે કમળા શંકર, કેમ આવો થઈ ગયો? એટલે એને રડી દીધું કે બાપજી મારી પત્ની ની છેલ્લી અવસ્થા છે, કદાચ હું જઈશ તે પહેલા જ ખલાસ થઈ જશે. એકદમ બાપજી ઉભા થઈ ગયા, ગયા નજીકની ચોકડીમાં બે ઘડા પાણી માંથી રડી દીધું, સ્નાન કરી લીધું, અને સ્નાન કરીને બાપજીએ કલમ અને કાગળ લીધો. સર સર સરતી કમળથી કાગળ પડતે વાર, ટપ 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 ત્યાં અક્ષરો મુક્તા ફળ સાધાર, મોતીના દાણા જેવા અક્ષરો ચૂક્યા, સંકટ મોચન સ્તોત્ર. બાપજીને વિચાર આવ્યો કે જેમ તુલસીદાસજીએ હનુમાનજીનું સંકલ્પ સંકટ મોચન સ્તોત્ર લખ્યું છે, હનુમાન ચાલીસા એમ દત્ત ચાલીસા લખું, એવી આર્ત પ્રાર્થના લખું. આર્ત પ્રાર્થના લખી નાખી ગુરુ મહારાજે સળસળાટ, અને જ્યાં લીટીઓ ગણી લે તો 52 લીટી થઈ ગઈ, લખવી હતી 40 અને લખાઈ ગઈ 52. એટલે અવધૂતજીને વિચાર આવ્યો કે લાય 2-12 પંક્તિઓ ઓછી કરી નાખું, એ કાઢી નાખું અંદરથી એવી હોય તે. જ્યાં ઓછી કરવા ગયા ત્યાં તો એકદમ મેઘ ગર્જના થાય એવો એમના કાનમાં અવાજ થયો, અરે પંક્તિ ઘટાડવા વૃથા કરે કો યત્ન, મેં જ લખાવી છે પછી કહે રહ્યો ક્યાં પ્રશ્ન. ભગવાન દત્તાત્રેય કહું કે મેં જ લખાવી છે તને, કેમ ઘટાડે છે? સાંભળ, ગુરુચરિત્ર અધ્યાય કેટલા છે? 52 અધ્યાય છે. એક વર્ષમાં ગુરુવાર કેટલા આવે? કે 52 આવે. સ્વર અને વ્યંજનો કેટલા છે? એ પણ 52 આવે. માટે આ 52 પંક્તિનું કાવ્ય બરાબર છે. એટલે એનું નામ પાડ્યું દત્ત બાવણી. ગુરુ મહારાજે પેલા કમલા શંકર ને કહ્યું કે આ લઈ જા, એક પાઠ કરવાનો અને ધૂપ દીપ સાથે પવિત્ર થઈને, અને એક પાઠ કરીને એક આચમણી પાણી બીજા એક પ્યાલા ભરેડવાનું, પછી બીજો પાઠ કરીને બીજી આચમણી, ત્રીજો પાઠ કરીને ત્રીજી આચમણી, આમ 52 પાઠ કરજે, અને 52 આચમણી પાણી પેલા ગ્લાસ મોરેડજે, અને એ પાણી તારી પત્ની ને પાઈ દેજે. કમલા શંકર ઘેર આવ્યા અને અખંડ ધૂપ દીપ સાથે અત્યંત શ્રદ્ધા છે એને બાવળીના પાઠ કરીને 52 પેલું જળ પીવડાવ્યું પત્નીને ગુરુદેવ દત્ત કહીને, અને એ પાણી એના ઉદરમાં ગયું, અને આંખ કઈ ઉઘડી, અને ચાલ્યો શ્વાસોશ્વાસ, હોઠ કઈ ફફડ્યા, અને પ્રગટિ નવલી આશ. જાણે કે ચમત્કાર થયો, ભોજન માગ્યું ખાધું ને દૂર થઈ ગયું દુઃખ. કમલા શંકર દોડતા આવ્યા ગુરુ સન્મુખ. બાપજી મારી પત્ની ને પેલું પાણી પાવા બી સારું થઈ ગયું. ભગવાને કહ્યું બસ તારે, તે દિવસ થી દત્ત બાવી આ ધનલક્ષ્મી ને તો માત્ર નિમિત્ત બનાવી હતી. કમળા શંકર ની પત્ની નું નામ ધનલક્ષ્મી હતું, એ ધનલક્ષ્મી ને નિમિત્ત બનાવીને વિશ્વના કલ્યાણ ને માટે ગુરુ મહારાજે 52 લખી. એનો તો એટલા બધા પરચા છે કે એ કહેવાય ના શકાય. ભારતની લગભગ ઘણી ભાષાઓમાં એનું ભાષાંતર થયું છે, અંગ્રેજીમાં ભાષાંતર થયું છે, પંજાબીમાં થયું છે, બંગાળીમાં થયું છે, મરાઠીમાં થયું છે, કરોડો નકલો એની છપાઈ ગઈ છે, 1-2 નહીં. ગુજરાતનું ભાગ્ય જેવું ઘર હોય કે જે દત્તબાવની ના જાણતો હોય, એ આવું દત્તબાવની ગુરુ મહારાજ એને એટમ બોમ્બ કહેતા, કે છેલ્લું કામ કરી દે, અશક્યને પણ શક્ય કરવાની શક્તિ આ દત્તબાવની છે. આવી રીતે અવધૂતજીએ ઉપાસના માટે દત્ત ભાવની વિશ્વને આપી અને બધાને આનંદ કરાયો. અલખજી પણ પ્રેમથી દત્ત ભાવની ગાવા લાગ્યા. શિષ્ય શૂર પુરાયો, દત્ત ભાવની પૂરી થઈ. આવી રીતે દત્ત ભાવની આપણને એક સુંદર અથવા તો સંકટ હારી એવું આ સ્તોત્ર એમને આપ્યું. હવે દૂધજી કે છે, અલખજી કે છે કે સાંભળ, હવે નારેશ્વરમાં ગુરુ મહારાજ શું કરી રહ્યા છે એ તમને કહું કે નારેશ્વરની નજીકમાં દિવેર નામનું એક ગામ છે. કૃષિવાળોનું એટલે ખેડૂતોનું ગામ છે. મહેનત કસ શ્રમજીવી ભગવાનને પ્રત્યે શ્રદ્ધા વાળા એવા ગામના લોકો રહેતા હતા. એ ગામમાં પવિત્ર બ્રાહ્મણનો ઘરો પણ ખરા. એ ગામમાં એક ચારવાક માર્ગનો એટલે નાસ્તિક જે ભગવાનને ન માને મૂર્તિમાં ન માને એવો નિરંજન નામનો સાધુ આવ્યો. એ સાધુએ ગામના લોકોને જુવાનિયાઓને અવળા માર્ગે લઈ જવા લાગ્યો. ગીતાના અર્થો વિચિત્ર કરવા લાગ્યો. નાવાની શી જરૂર છે, બધા માછલા તો બહુ નાય છે, સંધ્યા પૂજા શું કરવા કરો છો, એ તો બધો ધંગ છે. ત્યાગ ને વૈરાગ્યની ઠેકરી કરવા માંડ્યો. ભગવાને આપણને શરીર આપ્યું છે, ખાઓ પીઓ આનંદ કરો. ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, બસ ખાઓ પીઓ આનંદ કરો, એ સિવાય બીજું શું કરવાનું છે. ધર્મની નિંદા કરવા લાગ્યો. સંયમ નિયમ પાલનની કઈ જરૂર નથી એમ કહેવા લાગ્યો. ભપગતી ભાષા વડે ગ્રામ્ય જનોને એમ આકર્ષી પોતા બની વર્તે ફાવે તેમ. અને લોકોને આવું ગમે, નાવાની કઈ જરૂર નથી એમ. તો બહુ સારું, શિયાળામાં અમે એવું જ ઈચ્છતા હતા ભાઈસાબ કે નાવાનું ના હોય તો સારું. એ આવી આવી ગમત કરવા લાગ્યા. ગામના જે આગેવાનો હતા જૂના માણસો, એમને વિચારાયો કે સાધુ ગામ બગાડે છે, જુવાનિયાઓને બગાડી રહ્યો છે, નાસ્તિક બનાવી રહ્યો છે, હવે એવું શું થાય. એટલે દિવેરની પાસે મિઢોળ ગામ છે. એ ગામમાં પ્રભાશંકર ગોર કરીને એક સામાન્ય બિચારા ભણેલા એ બ્રાહ્મણ હતા. કર્મકાંડી સામાન્ય યજમાન વૃત્તિ કરે, પણ ગોરનું નામ પંથકમાં ગણાય, લોકો માને. એટલે આ ગોરને વાત કરી દિવેરના નાથા કાકાએ કે અમારે ત્યાં તો એક સાધુ આવ્યો છે ને, તે આખા ગામને બગાડી રહ્યો છે, માટે મહારાજ ચાલો તો ખરા, જરા જુઓ તો ખરા. પ્રભાશંકર આવ્યા દિવેરમાં. પેલા મહારાજનું સાંભળ્યું, એની ભભક્તિ ભાષા, એની પંડિત વાણી. આ બિચારો ગામડાનો બ્રાહ્મણ એ તો ગભરાઈ ગયો કે દાદાભાઈ આની સાથે અમારી જીગર ના ચાલે ભાઈ, આ તો કેટલો ભણેલો સાધુ છે અને એવા પ્રશ્નો પૂછે કે અમારી બોલતી બંધ થઈ જાય છે, ત્યારે હવે શું કરીશું. એટલે નાથાભાઈ ને યાદ આવી કે આપણા રણાપુર વાળા હરગોવિંદ કાકા છે ને, દાસ કાકા, એ કઈ નારેશ્વર ને ઢેરે એક મહારાજ ને લાવ્યા છે. એ મહારાજ અંગ્રેજી સંસ્કૃત આ બધું જાણે છે. એ મહારાજ ને જો લઈ આવીએ ને આપણે અને આની સામે વાદ વિવાદ કરવા બેસાડીએ ને, તો આરે આ સિદ્ધો થાય. એટલે બધાએ નક્કી કર્યું, દમડ્યું જોડ્યું દિવેર થી ગોર નાથા કાકા ચતુર્ભાઈ થાણદાર આ બધા બેઠા અને આવી પહોંચ્યા ધરણાપુર. દાસ કાકા ને વાત કરી કે તમે ચાલો યાર એ મહારાજ ને કહો અને આવે તો અમારા બધા ભાવો નાસી જાય, અથવા આપણું કઈ કરીએ. ચાલો બધા નારેશ્વરમાં આવ્યા. બાપજી ને અત્વથી વાત કરી કે નિરંજન નામનો એક અવળપંથી સાધુ આવ્યો છે, એ અનેક રીતે વિચિત્ર અર્થો કરીને જુવાન ધનને બહેકાવી રહ્યો છે, માટે પ્રભુ તમે ચાલો અને એને હરાવી દો, એની સાથે વાદ વિવાદ કરો અને જુવાનિયાઓને સમજાવો કે સાચી ગીતા કઈ છે. અવધૂતજીએ વિચાર્યું કે વાદ વિવાદ કરવાનો નહીં, એ તો અવધૂતજીના એક મનનું નિશ્ચય છે, હવે શું થાય કે ચાલો. બેસી ગયા ને મણિયામાં અને પોતે નારે અહીંયા દિવેર આવવા માટે મોકલ્યા, ચાલો આવું છું. બાપજી આવવા માટે નીકળ્યા, ગામમાં વાત ફેલાઈ ગઈ કે ભાઈ ગામના આગેવાનો નારેશ્વરના મહારાજને તેડવા ગયા છે. અને નારેશ્વરના મહારાજ આજે નિરંજનની સાથે વાદ વિવાદ કરવાના છે. સાધુ નિરંજનને કાને વાત કહી કે સાધુ નિરંજનને કાને વાત કહી કે સાધુ નિરંજન ભય થકી વિચારે નિજ મન નારેશ્વરના સંત તો ત્યાગી જ્ઞાની ગહન. એ તો બહુ જ્ઞાની છે, ત્યાગી છે. પૂછશે જો કઈ પ્રશ્ન તો શું આપીશ ઉત્તર, એના કરતો અહીંથી હવે ભાગી જવું બહેતર. અહીંથી નાસી જવું સારું છે એમ વિચારી સાધુએ લઈ બિસ્તરા સત્વર છાનો માનો દિવેર થી થઈ ગયો રફુ ચક્કર. કોઈને ખબર ના પડવા દીધી, એ બધા વિચારમાં પડી ગયા. અને એટલામાં તો અલગજી કહે છે કે સૂરજ નીકળે એટલે અંધકાર ક્યાં સુધી ટકે, સૂરજ આવે એટલે અંધકાર ને ભાગવું જ પડે. એ ગુરુ મને આવી ગયા અને જ્યાં બાપજીનું મળ્યું ભાગોળમાં આવ્યું, નીચે ઉતરવા લાગ્યા એટલે ગામ લોકો એ વાત કરી, એ નાસા કાકા મહારાજ તો નાસી ગયા, બહુ શોધીએ છે પણ જડતા જ નથી, કોણ જાણે હાડલી થી કઈ ગાડી પકડીને નાઠા કે નાસી જ ગયા છે. બાપજી આ સાંભળ્યું અને ખડખડાટ હસી પડ્યા કે વાહ ગુરુ મહારાજ, તે મારી કેવી લાજ રાખી, કોઈની સાથે વાદ વિવાદ નહીં કરવો એ પોતાનો નિયમ હતો. એમને આજે જયારે મનમાં થતું કે આની સાથે વાદ વિવાદ કરવો પડશે, પણ એ પહેલા જ પેલો નાસી ગયો એટલે અવધૂતજીને ખૂબ આનંદ થયો. રાત્રે પૈપાન કર્યું, દિવેરમાં મુકામ કર્યો. એટલે દિવેરના બધા વૃદ્ધોએ ગામ લોકોએ કહ્યું કે બાપજી હવે આ લોકોને ગીતાના અવળા અર્થ સમજાવ્યા છે, માટે આપ હવે અહીંયા રહી જાઓ અને આપ જ ગીતાના પ્રવચન આપો, સાચા અર્થ સમજાવો. એટલે બાપજી રહી ગયા અને નાથાભાઈના મેળા ઉપર એક નાનકડી પાઠ મૂકી ગામના લોકો આવે, આજુબાજુના થોડા આવે અને અવધૂતજી ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની ગીતા બહુ સુંદર સરળ ભાષામાં એમને સંભળાવવા લાગ્યા. બસ ગીતા પરના પ્રવચનો શરૂ થઈ ગયા. કેવું કેવું સમજાયું હશે બાપજીએ. અહીંયા અલખજીને એક દુઃખ થાય છે, એક મહિના સુધી બાપજીએ ગીતા પર પ્રવચન કર્યા. જો દિવેરના કોઈ ભાઈએ નોંધી લીધા હોત તો આજે આપણે ગીતા ઉપર બાપજીના વિચારો કેવા હતા એવો એક સુંદર ગ્રંથ મળત. પણ એ ટપકાવવાની કોઈએ વિચાર ના કર્યો. એટલે એનો એટલે બધી શંકા શું કરવા કરો છો, એ બિચારા ભોળા લોકો તે જ માના ને એમને આવો વિચારી નહીં આવેલો. પણ આ તો ગ્રામીણ જન સરળ હૃદય નિર્દોષ, માટે ના કરવો ઘટે વૃથા હવે અફસોસ, એમ કહીને અલગજી આગળ કહેવા લાગ્યા. હવે દિવેર ગામના પ્રવચનોથી બાપજી આજુબાજુના ગામોમાં બહુ પ્રખ્યાત થઈ ગયા. લોકો પ્રવચનો સાંભળવા આવે. પહેલું આકર્ષણ કે આ મહારાજ પૈસાને સ્પર્શ કરતા નથી. ગીતા કેવી સુંદર સમજાવે છે. એટલે કેટલાક લોકો અવધૂતજી પાસે ગયા કે બાપજી અમારે કંઠી બાંધો અને તમે અમારા ગુરુ બની જાઓ. બાપજી કહે ભાઈ આ કંઠી નું તૂટ તમે ક્યાંથી લાવ્યા, હું તો એક સાવ સામાન્ય માણસ છું, શિષ્ય ને કોઈ મારો સગડા બુજ ગુરુ જન સૌને ગુરુ ગણી મારા ભાવે કરું વંદન. મારો કોઈ શિષ્ય નહીં ભાઈ, હું કંઠી ને બંઠી કઈ માંગતો નથી, દીક્ષા દીક્ષા આપતો નથી, હું તો પ્રાણી માત્ર માં મારા જે ગુરુ મહારાજ વસેલા છે એને જ નમસ્કાર કરું છું. અલખ કહે અવધૂતજી એ કરી મજાની વાત, શિષ્યો શિષ્યાઓ તણી કરીને ભેગી જમાત. એમને શિષ્ય શિષ્યોની જમાત ભેગી નથી કરી. અલખ કહે સુણ મારે મારું એક વચન, શિષ્ય શિષ્યાઓનો કાફલો કરે ગુરુનું પતન. બહુ શિષ્યો હોય ને એ ગુરુનું શિષ્યો જ પતન કરે છે. અપાર શિષ્યો થાય તો મચાવે બહુ ઉત્પાત, ખેંચા ખેંચી મોરે કરે ગુરુનો ઘાત. એટલે જે સાચો સંત હોય ને એ કોઈ દાડો શિષ્ય શિષ્યા બનાવે ના. સંત નદી જેવો હોય, નદી કોઈ દાડો બૂમ પાડતી નથી, કે આ મારું પાણી વહી જાય છે, જેને લઈ જવું એટલું લઈ જાઓ, ભરી જવું એટલું ભરી જાઓ, અહીંયા પાણી વહેવડાવું છું. નદી બૂમ પાડતી નથી. એ તો જેને તરસ લાગી હશે એ શોધતો શોધતો નદીની પાસે જશે. તેમ સાચા સંતો નદી જેવા છે.